પ્રવચન નંબર 327 91 સાલ 49 મિનિટ સમયસાર ગાથા 6
તીર્થંકરની સભામાં પણ અનંતવાર ગયો, ત્યાં દિવ્ય ધ્વનિ સાંભળી પણ મારા આત્માની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ મને થઈ. તો એવા શુદ્ધાત્માનો સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય? બે પ્રશ્ન હતા, એમાં એક પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયો કે આત્મા શુદ્ધ છે. ત્રણે કામ શુદ્ધનું કારણ આપ્યું. આત્મા કેમ સુધરી ગયો છે? સારો આત્મા અત્યારે શુદ્ધ છે. હું એમ મારી વાતમાં સાંભળીને શ્રદ્ધા કરી લેજે કે હું શુદ્ધ છું. પછી શુદ્ધનો અનુભવ કેમ થાય એ હમણાં કહીશ તને, પણ જો તને આ વાત બેઠી હશે તો અનુભવ થશે. જો આત્માનું શુદ્ધપણું પરિપૂર્ણ પરમાત્માપણું નહીં બેઠું હોય તો હું તને અનુભવની કળા બતાવીશ છુપાયા વગર, પણ તને અનુભવ નહીં થાય. ધ્યેયની બોલશે તો ધર્મ ધ્યાન પ્રગટ નહીં થાય. માટે પહેલા ધ્યેય બતાવ્યું, ધ્યેયનું ધ્યાન કરવા યોગ છે. પરિણામ ધ્યાન કરે છે ને, પરમાત્મા કોનું ધ્યાન કરે? દુઃખી હોય એ સુખનો માર્ગ શોધે. ભગવાન આત્મા તો સુખમય છે, એ તો દુઃખી છે નહીં, એ કોનું ધ્યાન કરે? તો કહે છે પરિણામ મેરા ધ્યાન કરે તો કરો મેં કિસ્કા મેં તો મત થઈ જઈ લેજો. ધ્યાનની ઉપેક્ષા, ધ્યાન કરવા બેઠો હોય એને આગળ ન કરે ધ્યાની પુરુષ. શું કહ્યું? હવે ચાર ચાર કલાક અમે ધ્યાન કરી, ધ્યાનને આગળ ન કરે, ધ્યાનને આગળ કરે એટલે સમજી લેવું વિદ્યાલટી છે. નાની ધ્યાની ધ્યાનને આગળ ન કરે, ધ્યેયને આગળ કરે, આગળ રાખે. એનો લક્ષ ધ્યેય ઉપર હોય સવિકલ્પ દિશામાં. ચાર કલાક ધ્યાને કરે ન કરે એવું કઈ નથી, પણ ધ્યાનની અધિકતા નથી, ધ્યેયની અધિકતા છે. એવો દ્રષ્ટિનો વિષય પહેલા પારામાં આપ્યો કે શુદ્ધ છે, શુદ્ધનું કારણ આપ્યું કે શુદ્ધ અને અશુદ્ધ પર્યાયથી સરળતા ભિન્ન.
બરાબર.
શિષ્ય એવો છે કે સાહેબ પદ્ધતિ ભિન્ન અભિન્ન એવો પ્રશ્ન પૂછો નહીં, પ્રમાણ વચન સીધો આ પાડી દીધી. કેમ કે હજી પૂરો વિષય જો નથી, પૂરી વાત થઈ જાય ને જો રહી જાય કથકગીતનો પાઠ તો હું પૂછીશ. ફરી તો રહેવાનું નથી, કથકગીત આવવાનું છે હમણાં બીજા પારા. શાંતિથી ધીરજથી ગ્રહણ કરી લીધું હું શુદ્ધ છું. શા માટે પરિણામ માત્રથી ભિન્ન છે, પરિણામ માત્ર મારાથી ભિન્ન છે, તેથી હું પરિણામ કરતા નથી અને પરિણામનો ગુનાતા નથી. આમાં નીચે પેલા કરતા બધું છૂટી એવી વાત કરી. દ્રષ્ટિનો છે રમત તપટમત થઈ રહી છે, માટે શુભ છે. મને શુભ શું ભાવે થયો નથી આત્મા, ભાવ કર્મથી રહિત છે, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે સર્વથા. એવો જે આત્મા રહિત હોવાને કારણે શુભ છે એટલી દ્રષ્ટિનો વિષય આપ્યો. ધ્યેય બતાવ્યું, ધ્યેય આ એક તેર વ્યાખ્યાનનું પુસ્તક બહાર કર્યું છે, અધ્યાત્મ પ્રવર્તન અહીંયા પીડ્યા છે. એને જોતા હોય વેચાણમાં છે. કેટલા રૂપિયા?
પાંચ રૂપિયા.
પાંચ રૂપિયા છે. કોઈ ભાઈ ન હોય તો લઈ લેવાય. એમાં પહેલી 320 ગાથા જે છે એ ધ્યેયની ગાથા છે, બીજી ગાથા આવશે ધ્યાનની, ત્રીજી જ્ઞાતા. એ ધ્યાન અને જ્ઞાતા અને જ્ઞાન અને જ્ઞાતા એનું અભેદ પણ થાય છે, અનુભવ થાય. ધ્યેયના વિકલ્પથી અનુભવ ન થાય, ધ્યાનના વિકલ્પથી અનુભવ ન થાય અને જ્ઞાતાના વિકલ્પથી અનુભવ હું ધ્યાન કરું છું, ઘરનું ધ્યાન કરું છું, મારા પરમાત્મા. ધ્યાન કરનારો કોણ છે? આત્મા ધ્યાન ન કરે ત્યારે ધ્યાન થાય. ધ્યાનનો કરતા હોય એ ધ્યાન ન થાય ને પ્રગટ કરવું ધ્યાન, એ તો વિકલ્પનો કરતા હોય. સહજ તો ધંધો છે આ ભાઈ. પેલા પારામાં ધ્યેયની વાત કરી, હવે અનુભવ કેમ થાય આત્માનો શુદ્ધાત્માનો બીજો પારો બતાવે. આ વાત હું એમ લક્ષમાં રાખી કે મેં વાત સાંભળી નથી, કંઈક નવી વાત હું સાંભળી એમ લક્ષમાં રાખી. આ વાત તો મેં સાંભળી ચટી ગાતા ઘણી વાર હું એ પણ સાંભળી છે, ઘણી વાર ક્યાં ધ્યાન તપાઈ ગયા છે એ વાત ક્યાં થઈ. તમે શું નવું છો? અરે આપણે ભગવાન કેવું નવું કહું છું, મારી પર્યાય શુદ્ધિની વૃદ્ધિ થઈને નવી આવે છે અને તારો ઉઘાડ વધતો જાય છે. સાંભળો, સમય પેલા ઉઘાડ હતો એ અત્યારે નથી. તારા ઘેરે અત્યારે ઉઘાડ હતો ને એના કરતા અત્યારે તારો ઉઘાડ વધી ગયો. સાંભળતું તું વધતા ઉઘાડે સાંભળ અને હું વધતી દશાએ તને વાત કરીશ. શુદ્ધિની વૃદ્ધિ જ્ઞાનીને સમય સમય થાય, આનંદની વૃદ્ધિ સમય સમય થાય. મારી વધતી દશાથી હું તને વાત કરીશ અને તારા વધતા ઉઘાડથી તું સાંભળજો.
બરાબર,
તારે ઉઘાડો કયો અત્યારે નથી, તારો અમે જાણીએ છીએ, તને ખબર નથી તારો ઉઘાડ વધી ગયો અત્યારે. આત્મા ઉદ્ધ થાય છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ વધે છે, ઇન્દ્રિય જ્ઞાન વધે છે. ઓ અતિન્દ્રિય જ્ઞાન તો હજી પ્રગટ થયું નથી, પ્રગટ થાય પછી વધે, પણ પ્રગટ થશે. અમને વિશ્વાસ છે તારા પ્રશ્ન ઉપરથી કે તારે બીજું કાંઈ જોતું નથી. આ સત્તા જોતી નથી, લક્ષ્મી જોતી નથી. સાહેબ ભગવાનની પૂજા કરું તો શુભ ભાવ થાય અને કોઈને બંધાય, કોઈને કેમ બંધાય પ્રશ્ન નથી કર્યો. એ વખતની વાત છે, વેરાળ તો 60 વર્ષ પહેલાની વાત છે, 50 વર્ષ પહેલા વેરાવળ. ત્યારે ત્યાં ક્ષેત્ર પર ઘણા સ્થાન પછી ખરા, પણ જનરલી મારી આમ નજર બધે ફરે આ સ્થાનકવાસીઓ છે ને એ આમ જતાબટની અપેક્ષાએ, સંયોગની અપેક્ષાએ નિર્ધન કહેવાય. એટલા તો બહુ પૈસાવાળા, લાખો કરોડો રૂપિયા ખર્ચી અત્યારે ગોલેટમાં ખર્ચે છે. આનું કારણ શું? પછી ડિપોઝિટ રાખ્યું હતું મનમાં, કોઈને પૂછ્યું નહોતું, કોઈને પૂછ્યું નહોતું. એમાં અહીંયા પેલા ગૌતમભાઈ આપણા વાંચનકારનો સરપાસ છે અને મૂર્તિભાઈ લેખું કહેવાય, લાલજીભાઈને વાંચન કરવા બેસાડવાની મારી કામના છે. એ કાલે ગુરુદેવ પાસે પહોંચાયો, રામજીભાઈ પ્રમુખ હતા નહીં, પ્રમુખ પ્રત્યક્ષ ખાનગી બધું અમને ખબર નહીં કાંઈ, પકડવાર ચાલે. હું ગયો સોનગઢ, લાલભાઈ તમારે વાંચવાનું છે. અરે સાહેબ મારો પરિચય આપણી સાથે બહુ અલ્પ છે, રામજીભાઈ કે કાળ ગૌ છે, બોર્ડર કરી રૂપિયા હતા ને એ વાંચવા એ જો થોડે વાંચતા 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 નિયમ સાર એમ વાત, એ નિયમ સારો ખુલાસો આવી ગયો મારા સુંદરનો પ્રશ્ન. નિયમસાર કરતા લખે છે કે જગતને લક્ષ્મી કેમ પ્રાપ્ત કરવી એ આવડતી નથી, એને ખબર નથી. તારે લક્ષ્મી જોતી હોય તો પ્રતિમાની પૂજા કરવામાં રોકા બે ઘડી તો લક્ષ્મીનો ઢગલો થઈ જશે, એમાં એક જીવ ચોટી ગયો એમાં. અને આજે એની પાસે પૈસો પણ ઘણો થઈ ગયો, જાણું સમજી ગયા. એ હકીકત છે કેમ કે હંમેશા દેવગુરુ શાસ્ત્રની ભક્તિમાં શુભ રાખતો હોય અને શુભ રાખતી કોઈ બંધાય દુઃખી થવા માટે, કોઈ બંધાય પણ દુઃખનું કારણ છે, દુઃખનું કારણ નથી. વર્તમાનમાં દુઃખ ને ભવિષ્યમાં પણ દુઃખ, એ શુભ ભાવ કર્યો ને ત્યારે પણ એ દુઃખી થયો અને એના નિમિત્તે પુણ્યનો ઢગલો થયો, જેમ પૈસો વધે એમ વધારે દુઃખી. બોત લક્ષ્મી મહાદુઃખમ, દીકરીઓ લેવી પડે છે અમેરિકામાં પૈસા વાળા કે છે કે તને પૈસો જોતો હોય ને લક્ષ્મી આ દૂર બહારની ગુરુદેવ કીધે ને ભગવાનની પૂજા કરીને નિયમ સાહેબ શ્લોક છે શ્લોક. હા હા મને ખુલાસો થઈ ગયો. ચાળી વર્ષ સુવાસ હોય પૂજામાં બહુ તત્વજ્ઞાન ને ભેદનાની વાત નહીં. આ ભક્તિમાં વિપરીત જુદી વાત છે, પણ પોતામાં એ અજ્ઞાતની ભક્તિ કરે છે. શુભ ભાવ તો એટલો છે ને એક વાર એમ અહીંયા કે છે કે તો આત્માના લક્ષ્યે વાત કરી તો તારો ઉગાડ વધશે અને નિર્મળ જ્ઞાન થશે ને તારા એક નિર્મળ જ્ઞાનમાં આત્માનો અનુભવ થશે. આ લક્ષ્મી પ્રગટ થશે, ઓલી ધૂળની લક્ષ્મી અહીંયા મૂકીને વ્યાજ ગુનભાઈ ગયા ને જે કઈ એની હોય કે આપણે ખબર નથી, પણ મૂકીને ગયા ને કોઈ કોણ લઈ જાય છે એ વાત કરે છે કે હું શુદ્ધાત્માની વાત તને કરીશ, મારી વર્તી દશા એ કરીશ અને તારા વધતા ઉઘાડે તું સાંભળજે. તારો ઉઘાડ વધતો જશે, આજ કરતા કાલ, કાલ કરતા પરમદી. શેનો ઉઘાડ? પરને જાણવાનો નહીં, નહીં શુદ્ધાત્માને અનુભવવાનો ઉઘાડ વધી જશે. શુદ્ધાત્મા ઉઘાડ જેવો વધશે કે તારા અનુમાનમાં પ્રથમ આવી જશે શુદ્ધાત્મા, અને પરોક્ષ દર્શન થશે અને પછી પ્રત્યક્ષ દર્શન તને થશે. આ લાઈન છે, જો આત્માને તારે સાંભળવો હોય તો આટલો લાભ તને મોક્ષો થશે. એ વાત બીજો પારો કરે છે. વાત વળી દ્રષ્ટિ પ્રધાન કથનથી એક વાત કરી, શુદ્ધાત્મા દ્રષ્ટિનો વિષય આપ્યો. દ્રષ્ટિ પ્રગટ નથી થઈ, પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો કે આવો મારો શુદ્ધાત્મા છે, હવે એને કેમ અનુભવો એની કળાને વિધિ બતાવે છે. એમાં પેલા દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત જગતને દ્રષ્ટાંતથી સિદ્ધાંત હળવો થાય, સમજાય, નહીતર કઠણ પડે, કેમ કે આત્માનો તો અનુભવ નથી અજ્ઞાની. એટલે આત્મા શું એનો અનુભવ કેમ થાય એને દ્રષ્ટાંત દ્વારા સમજાવે. વળી કેમ કે દ્રષ્ટિનો વિષય તો આપ્યો, હવે અનુભવ કેમ થાય? દ્રષ્ટિનો વિષય પણ જ્ઞાયક અને અનુભવનો વિષય પણ જ્ઞાયક, વિષયમાં ફેર નથી. પણ પર્યાય બે જુદી જુદી છે, એક શ્રદ્ધાની પર્યાય ને એક જ્ઞાનની પર્યાય. પર્યાય બે જુદી જુદી, વિષય બે નો એક છે. શ્રદ્ધાનો વિષય શુદ્ધાત્મા અભેદ સામાન્ય, અને જ્ઞાનનો વિષય ચૌદ પુરુષસ્થાન એવું છે નહીં. જે દ્રષ્ટિનો વિષય છે અવલંબનભૂત આશ્રયભૂત, તે જ જ્ઞાનનો વિષય છે. હવે એનું દ્રષ્ટાંત આપે છે. વળી એમ દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે, અગ્નિ છે ને, અગ્નિ એ બળવા લાયક પદાર્થ હોય એને બાળે એમ કહેવાય, પણ આકાશને ન બાળે અગ્નિ. બળવા લાયક પદાર્થ છે લાકડા, આણા, ટૂંકા પાંદડા, એને એ બાળે એમ કહેવાય. એમ કહેવાય, બાળતી નથી હો, એ હવે આવશે. દાહ્યના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. અસદભૂત વ્યવહાર દ્વારા પરમાર્થ કહી શકાય છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવે છે કે અગ્નિના સ્વરૂપને જાણતો જ નથી, એવા અગ્નિના સ્વભાવથી જે અજાણ છે એવા જીવને કહે છે કે અગ્નિ કેને કહેવાય, કે લાકડાને બાળે તેને અગ્નિ કહેવાય, છાણાને બાળે તેને અગ્નિ કહેવાય. એ કેવો બનાવ એનો? ગુરુ શિષ્ય હતા, પાંચ દસ શિષ્યો હતા એને સમજાવતા હતા. ત્યારે ગુરુએ એને વાત કરી કે લાકડાને બાળે છે અગ્નિ, છાણાને બાળે તેનું નામ અગ્નિ. પહેલે દિવસે પાઠ આપ્યો, બીજી ઘણા પાઠ આમાં એક આ પાઠ આપ્યો, પછી બીજે દી બીજો પાઠ આપ્યો કે ઉષ્ણતે અગ્નિ, ઉષ્ણતે અગ્નિ. પછી ત્રીજે દી પાઠ આપ્યો, અગ્નિ તો અગ્નિ જ છે. ત્રણ પાઠ આપ્યા પછી ચોથે દિવસે ગુરુને વિચારજો, પરીક્ષા તો લો. શિષ્ય ઉભો કર્યો એ બાજુમાં રૂમમાં એક સગડી રાખી હતી, અંગારા લાલ ધોમ વાળો નહીં, કોઈ સંબંધ નહીં એને અગ્નિને, ધ્યાન રાખજો, સંબંધ વિનાની અગ્નિ રાખી. ધજીને ભૂખતો ભૂખતો ગયો લાકડાને મારે છે, લાકડાને મારે છે, લાકડાને એક રૂમ સુધી ગયો ત્યાં સુધી કોઈ થાતું લાકડાને બાળે છે, છાણાને બાળે છે. આવ્યો પાછો ગુરુજી અહીંયા અગ્નિ નથી, હું તો સમજી ગયા કે કેમ અગ્નિ નથી, લાકડાને બાળતી નથી માટે અગ્નિ નથી. અહીંયા અગ્નિનું અસ્તિત્વ જ નથી, લાકડાને બાળે તે અગ્નિ કહેવાય. સીટ જાઓ, બેસી આવો, એનો નાપાસ તમે એમ બીજાનો ભોગ તમે જાઓ. જોજી અગ્નિનું શું સૌ ભોગ તો ગયો થોડો બોલો. અસદભૂત વ્યવહારના પક્ષવાળો હતો, હવે આ સદભૂત વ્યવહારના પક્ષવાળો પુષ્પ્રત્ય હતી, પુષ્પ્રત્ય હતી, પુષ્પ્રત્ય હતી. ગુણ ભેદ એનો, એનો ગુણ ગુણીનો ભેદી વ્યવહાર છે એ અભૂતાર છે. તો લાકડાને બારે વ્યવહાર તો અજ્ઞાની ભેદ વિની એકતા કરે છે, જ્ઞાની ભેદ દ્વારા સમજાવે છે વ્યવહાર દ્વારા, પણ વ્યવહારને અનુસરતા નથી. ગુપ્ત ઉષ્ણ ત્યાગ્નિ, ઉષ્ણ ત્યાગ્નિ, ઉષ્ણ આમ ચારે બાજુ ઉષ્ણ ત્યાગ્નિ, પણ ત્યાં અગ્નિનો અનુભવ નથી. આંગળી ના અડાડી એને, આવ્યો ગુરુજી પાસે, સાહેબ ત્યાં અગ્નિ નથી, કેમ ત્યાં જો અગ્નિ નથી, ઉષ્ણ ત્યાગ્નિ, ઉષ્ણ ત્યાગ્નિ, ઉષ્ણ ત્યાગ્નિ. સમજી ગયા ગુરુ કે ભેદમાં રોકાણ વ્યવહારને અનુસરવા માંડ્યો. વ્યવહાર દ્વારા અગ્નિ સ્વરૂપ સમજાવું છું, લાકડાને બાળે તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ, બે પ્રકારના વ્યવહાર દ્વારા એક પ્રકારનો નિશ્ચય સમજાવવો હતો. બે પ્રકારનો વ્યવહાર, એક જૂઠો ને એક સાચો, બે પ્રકારના વ્યવહાર દ્વારા એક પ્રકારનો નિશ્ચય સમજાવવો. તો બીજો એ ફેલ થયો, ના પાસ થયો, બેસી જાય બીજાનો ભોગ કર્યો, ત્યાં અગ્નિ છે કે નહીં. એને તો શ્રદ્ધા હતી કે ઉષ્ણ કે અગ્નિ નથી ભેદનું કથન, લાકડાને બાળે તે જૂઠું કથન, એને લાકડાને અડકી નથી બાળે ક્યાંથી. જો જઈને આમ આંગળી મૂકી, ગુરુજી અગ્નિ છે અહીંયા, કેમ ખબર પડી તમને? મેં આંગળી મૂકી અને અનુભવ કરીને કહું છું અગ્નિ છે. ઉષ્ણ કે અગ્નિ નીકળી ગયું લાકડું ભેદનું, અને લાકડાને બાળે એ લાકડું ગયું અને અનુભવ થઈ ગયો એને. એમ અહીંયા દાખલવી આપે છે કે બળવાયુ પદાર્થને આકારે થવાથી અગ્નિને ભાન કહેવાય છે. અજ્ઞાની જીવોને સમજાવવા માટે અગ્નિનું સ્વરૂપ સમજતો નથી, એને સમજાવવા માટે સમજાવવું છે અગ્નિ. લાકડું નથી સમજાવવું, પણ લાકડું ગરી ગયું, લાકડાને બાળે તે અગ્નિ. એમ નાયક કોને કહેવાય કે પરને જાણે તેને નાયક કહેવાય. લાકડું ગરી ગયું, હવે એ લાકડું નીકળતું નથી કોઈ સંજોગોમાં, પણ ધ્યાન રાખે તો આ ગાથામાં નીકળી જાય. પરને જાણવાનું લાકડું, આ પરને બાળવાનું લાકડું હતું. લાકડા અનંતકાળથી લેવાનો સમજી નથી, ક્યાંય ને ક્યાંય રોકાઈ ગયું, પછી કે અનુભવ થતો નથી, ક્યાંથી અનુભવ થાય. સુધરીનો ઉપદેશ પણ વિરોધ, આ તો એક સમયસર આપણા માટે રહી ગયું, અને એનો ઉકેલ કરનાર ગુરુ મળ્યા કે આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. કહેવાય તો એમ કે લાકડાને બાળે તે અગ્નિ, તો પણ દાયક કર્તૃતા તેને નથી. એટલે કે લાકડા લાકડું હોય તો અગ્નિ છે, લાકડાના સંયોગમાં હોય તો અગ્નિ છે, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય તો અગ્નિ છે, એમ છે નહીં. અગ્નિ અગ્નિથી છે, લાકડું તો લાકડું છે. અગ્નિ લાકડાને અડતી નથી, બે વચ્ચે કરતા કર્મ સંબંધ નથી ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. એ કેવી રીતે કે અગ્નિ છે એ બીજું દ્રવ્ય છે, લાકડું બીજું દ્રવ્ય છે, બે દ્રવ્ય વચ્ચે કશો એ કાંઈ સંબંધ ન હોય. અને જો અગ્નિ લાકડાને બાળે લાકડા રૂપ થઈ જાય તો અગ્નિનો નાશ થાય, માટે અગ્નિથી લાકડું બળતું નથી. જ્યારે લાકડું બળતું દેખાય છે ને એ નિશ્ચિત પર્યાયનો ધ્યેય થઈ એની કૃષ્ણ પર્યાય રૂપે લાકડું પરણમે છે, એના સકાળે અગ્નિથી એની ઉષ્ણ પર્યાય થઈ નથી અને અગ્નિ એમાં નિમિત્ત પણ નથી. એના ઉપાદાનથી ફરીએ છીએ. લાકડાની પર્યાયને નૈમિતિક કે ન જો, અગ્નિ નિમિત્ત અને લાકડું ગરમ થયું એ નૈમિતિક એમ ન જો, એની પર્યાય સત હેતુ ઉપાદાનથી ઉષ્ણ થઈ છે. શીત પર્યાયનો વ્યય ઉષ્ણ પર્યાયનો ઉત્પાદ પરથી નિરપેક્ષ છે. ડાક્ટર જરા જીણી વાત તો છે, કઠણ પડે ભણેલાને વધારે કઠણ પડે, પણ ભણેલો સમજે તો ખલા પછી ફરે નહીં, રુધિરમાં આવી ગયું ને એ છે. લાકડું અગ્નિને અડતું નથી, દુકાનો એક 20-21-22 ના થતા 20-21-22 આ લાકડું ગરી ગયું ને એ કાઢનારો આ સમયસર છે. અજ્ઞાન રૂપે લાકડું 20-21-22 પછી થોડાક શાસ્ત્રો 5-10-15 લઈ આવતું બેટા. ટીકા, જે કોઈ પુરુષ ઇંધન એટલે લાકડું બળવા લાયક પદાર્થ અને અગ્નિને મળેલા દેખી સંયોગ છે ને લાકડાની સાથે એવો જૂઠો વિકલ્પ કરે કે જૂઠો ખોટો કરે કે અગ્નિ છે તે ઇંધન છે, અગ્નિ છે તે લાકડું છે, લાકડું છે તે અગ્નિ છે, ઇંધન છે તે અગ્નિ છે, અગ્નિનું ઇંધન છે, ઇંધનનું અગ્નિ છે, અગ્નિનું ઇંધન પહેલા હતું. પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આલોચના ત્રણેય છે કે કોઈ કાળે અગ્નિ લાકડાની ન હોય, લાકડું અગ્નિનું ન હોય, બે પદાર્થ સ્વતંત્ર સત પરસ્પર નિરપેક્ષ છે, એકબીજાને અડતા નથી. અગ્નિ ને લાકડું એ બે શબ્દનો નાશ થાય, જો એક થઈ જાય તો બે શબ્દ રહીએ, બે પદાર્થ ન રહીએ. આ તો વિજ્ઞાન છે, આ વિદ્રાગ વિજ્ઞાન છે. બરાબર, આવો ઇંધનમાં અગ્નિનો વિકલ્પ કરે, લાકડામાં જ લાકડું બળે છે, લાકડું બળે છે તે અગ્નિ છે, પણ અગ્નિ જુદી ને લાકડું જુદું એને ખ્યાલ આવતો નથી. જે જુદો છે તેનાથી આ પ્રતિભૂત કોઈ ઓળખાય છે, અજ્ઞાની મૂંઢથી ઓળખાય છે, બુદ્ધુ પાગલ કેનાથી ઓળખાય કે અગ્નિ લાકડા ને બાળે છે. સમજી લે બુદ્ધુ છે ને કહેવાય નહીં મોઢે, સમજી લે અગ્નિ લાકડા ને બાળે, એની મેળે મેળે લાકડું પડતું નથી. જો અગ્નિ આવી તો મળ્યું ને, એવા તર્ક ખોટા કરે બે દ્રઢની એકતા વાળો. એની પર્યાય સત હેતુ તેના સકાળે ઉષ્ણ રૂપે થવાની, સ્પર્શ નામનો ઉદગમય ગુણ છે, દાઢીઓની અવસ્થા થવાનું, તો ઠંડી અવસ્થાનો વ્યય થાય છે લાકડાની પર્યાયનો, એનો સકાળ વ્યય થવાનો અને ઉષ્ણ થવાનો સકાળ છે, એટલે ઉષ્ણ થઈ જાય છે. સમજી ગયા? અગ્નિને અડ્યા વિના ઉષ્ણ થાય છે, અગ્નિનું એમાં નિમિત્તની અપેક્ષા નથી. નિરપેક્ષ જો, ઉપાદાનથી જો, નૈમિતિક થી ન જો, નૈમિતિક થી જોઈશ ને તો અગ્નિથી આ લાકડું ગરમ થયું એમ તને લાગશે, એની ક્ષણિક ઉપાદાનથી જો ને, એ ત્રિકાળી ઉપાદાનથી પર્યાય ગરમ થઈ નથી એની, અને અગ્નિથી પણ થઈ પર્યાય પર્યાયથી થઈ છે. આમાં શું ફાયદો થાય? કરતા બધી છૂટી જાય, આત્મજ્ઞાતા થઈ જાય સાક્ષાત. દ્રષ્ટાંત સમજવું એ કઠણ નથી, એ આ અપ્રતિભૂત ઓળખાય છે. હા, ગાંડો માણસ છે, અગ્નિ લાકડાને બાળે છે, અગ્નિથી લાકડું બન્યું, લાકડાથી લાકડું બળે છે એની ખ્યાલ આવતો નથી, ઓળખાય છે. એવી રીતે કોઈ આત્મા, હવે આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ કરે કે હું આ પરદ્રવ્ય છું, આ દેહ મારો, રાગ મારો, અપ્રતિભૂત ઓળખાય છે. એનાથી આ પરદ્રવ્ય ભૂત સ્વરૂપ છે, મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું, મારું આ પહેલા હતું, હું આનો પહેલા હતો, મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ, આવા જુઠ્ઠા વિકલ્પથી અપ્રતિભૂતો થાય છે. આ મકાન મારું છે, મોટર મારી, દીકરો મારો, સમજાય છે, બસ કઈ પરીક્ષાની જરૂર અભિપ્રાયનો અંદર શ્રદ્ધામાં. નાની બોલે, નાનીની ભાષા છે, ભાવ નથી એવો. વળી અગ્નિ છે તે ઇંધન નથી, બે જ્ઞાન કર્યું હવે બોલો, એકતા માર્ગો હોય ભિન્નતા પાડે. વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી, એવી રીતે બે પદાર્થ જુદા જુદા છે એમ સમજવું જોઈએ. હવે આપણી ચાલતી વાતમાં અગ્નિને દહન કહેવાય છે એટલે લૌકિક જીવો એમ કહે છે, અજ્ઞાની જીવો એમ કહે છે કે અગ્નિ એટલે લાકડા બળે. અગ્નિ લાકડાને અડતી નથી, આપણે આવી ગયું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું ત્રીજી ગાથામાં આવ્યું છે. તો પણ દાયકૃત શુદ્ધતા તેને નથી. કહેવાય છે કે અગ્નિ લાકડાને બાળે, તો પણ લાકડાને બાળતી નથી, અને લાકડું છે તો અગ્નિ છે પણ નથી. અગ્નિ સ્વતંત્ર સત હેતુ કે પદાર્થ છે, એને લાકડાની અપેક્ષા નથી. તેથી દાયકૃત શુદ્ધતા તેને નથી. લાકડું કરતા અને અહીંયા અગ્નિ એનું કાર્ય લાકડાનું એમ નથી. અને અગ્નિ કરતા અને લાકડાની પર્યાય અગ્નિનું કાર્ય એમ નથી. કરતા કર્મી નથી ને નિમિત્ત નૈમિતિ પણ નથી ને ઉપાદાનથી જો, ક્ષણિક ઉપાદાનથી જો, એક ત્રિકાળી ઉપાદાન ને એક ક્ષણિક ઉપાદાન. ઉણોકતો અભ્યાસ નહીં, ઉણોકતો ટીકાળી ઉપાદાન શું, ક્ષણિક ઉપાદાન શું, નિમિત્ત શું, નૈમિત્તિક શું, આ જગતમાં કોઈ નિમિત્ત જ નથી. એક પદાર્થને નિમિત્ત દેખાણો ને તો મેરો, અને પર પદાર્થને જ્ઞેય દેખાણો તોય મેરો. કોઈ પદાર્થ જ્ઞાનનું જ્ઞેય નથી, જ્ઞાનનું જ્ઞેય તો આત્મા છે. એ બધું જે જ્ઞેય છે ને દેખાય છે ને, એ ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. આત્મજ્ઞાનનું જ્ઞેય કે નથી આ પર પદાર્થ? આત્મજ્ઞાનનું જ્ઞેય તો એટલો આત્મા છે,
બરાબર.
જ્ઞાતા ગુણ જ્ઞેય પણ હું જ્ઞાન કહું કે છે એ ગ્રાહ્ય કરતા શુદ્ધતા તેને નથી. એટલે લાકડું છે તો અગ્નિ છે એમ છે નહીં, અગ્નિ અગ્નિથી છે, લાકડું લાકડાથી. બે પદાર્થ તદ્દન નિરપેક્ષ જુદા જુદા છે, કઈ લાગતું ઉડતું નથી. તેવી રીતે આ દ્રષ્ટાંત થોડું થયું. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ન દેખવો અને કરતા કર્મ સંબંધથી ન દેખવો. અગ્નિને ત્રિકાળ ઉપાદાનથી દેખવો અને એની પર્યાયને ક્ષણિક ઉપાદાનથી દેખવો. લાકડાને ત્રિકાળ ઉપાદાનથી દેખો અને ઉષ્ણ પર્યાયને ક્ષણિક ઉપાદાનથી દેખો, બેને જુદા જુદા. લાકડામાં ત્રિકાળી ઉપાદાન છે અને લાકડામાં ક્ષણિક ઉપાદાન છે. અગ્નિમાં ત્રિકાળી ઉપાદાન છે અને એની ક્ષણિક ઉપાદાન પર્યાય છે. બે પદાર્થ વચ્ચે કશો એ કાંઈ સંબંધ
નથી.
છે વિષય અનુભવ કેમ થાય આત્માનો, એના ગાથા છે. આત્મા પરને જાણે છે, પરનું કરતા પણ તો પેલા પારામાં કાઢી નાખ્યું. હવે પરનું જ્ઞાતાપણાનું શલ્ય, જેમ અગ્નિ લાકડાને બાળે છે ને, એમ જ્ઞાન તો પરને જાણે છે કે નથી જાણતો, જ્ઞાન પરને જાણતું નથી. પરને જાણે છે એવું શલ્ય હશે ત્યાં સુધી તને અનુભવ નહીં થાય. અનુભવનો વિષય પૂછ્યો છે ને, શુદ્ધ આત્માનું સ્વરૂપ શું એ કહેવાય ગયું. હવે એ શુદ્ધ આત્મા આપે કયો, પણ એનો અનુભવ મને કેમ થાય, પ્રત્યક્ષ અનુભવ કેમ થાય, એ બતાવે છે પ્રક્રિયા. એ અનુભવી જ બતાવી શકે, બિન અનુભવી અનુભવની વાત ન કરી શકે. એ અનુભવી છે ને. આ તો પ્રચુર મુનિરાજ પ્રચુર આનંદ આવેદન કરનાર ત્રણ કસાય નો ભાવ અત્યારે લોકાંતિક દેવમાં ગયા છે. કુંકુંડ આચાર્ય ભગવાન અહીંયાથી નીકળીને મુક્ત થઈ જશે. ખલાસ એકાવતા લોકાંતિકમાં છે અત્યારે. પંચમ કાળમાં મુનિઓ કોઈ કોઈ લોકાંતિકમાં જઈ શકે. બ્રહ્મચારી બધા હોય એ ત્યાં જાય નહીં, ક્યાંય કલ્યાણકમાં ન જાય, ત્યાં ન જાય ક્યાંય. પછી પોતે પોતાના બ્રહ્મચારી બધા બધા બ્રહ્મચારી ત્યાં દેવી વેવે નથી કાંઈ. પેલા બીજા કે ત્રીજા સુધી હશે જે હોય તે શાસ્ત્ર બાળકો ઉપરની દેવી એમ લેખું છે અષ્ટપાવમાં. આ કાળે પણ કોઈ જીવ લોકાંતિક દેવમાં જઈ અને સીધા અહીંયાથી નીકળી અને મુક્ત થઈ જાય. એકાવતારી બધા એકાવતારી હો અહીંયા બ્રહ્મચારી અહીંયા પણ બ્રહ્મચારી બધાય નહીં. કેટલાક અહીંયા બ્રહ્મચારી હોય પછી પેલા બીજામાં જાય એ જુદી વાત છે. એ બ્રહ્મચારી છે દ્રષ્ટિ અપેક્ષા જ્ઞાનમાં છે. રાગમાં ક્યાં ગયો છે? રાગને અડતો નથી તો એ દેવીને અડે આત્મા એને. અગ્નિને ઇંધણ જેટલી ભિન્નતા છે એમ દેવને દેવીની એટલી ભિન્નતા. દેવ દેવીના શરીરને અડતો નથી અને રાગ થાય એને પણ અડતો અને રાગના જ્ઞાનને પણ અડતો નથી. એ તો આત્માને જ્ઞાન અડી ગયો છે. કી છે કે દાહકૃત એવી રીતે જ્ઞાકાર થવાથી બોલા દાહ્યાકાર કેવું કરે. અગ્નિને લાકડાને બાળે છે તો દાહ્યાકાર દાહ્યના બળવાલાયક પદાર્થને આકારે એની પર્યાય થાય છે. વ્યંજન પર્યાય એક અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય. કેવી રીતે જ્ઞાકાર થવાથી જે પદાર્થ આ જ્ઞેય છે આ જ્ઞેય છે અને જ્ઞાન તો અહીંયા થાય છે. જ્ઞાન જ્ઞાનથી થાય છે, જ્ઞેય જ્ઞેયથી છે. જ્ઞેય અને જ્ઞાનને અત્યંત ભિન્નતા છે. જ્ઞેય ભિન્ન જ્ઞાન ભિન્ન પણ આ જ્ઞેયમાં જ્ઞેયત્વ છે પ્રમેત્વ અને અહીંયા પ્રમાતા છે જ્ઞાતા. તો આની સ્વચ્છતામાં એ જ્ઞેયો પ્રતિભાસે છે. જ્ઞેયો ઝલકે છે, પ્રતિબિંબિત થાય છે અર્પણમાં બીજા પદાર્થો પ્રતિબિંબ થાય. જોજો આ અનુભવની કળા શીખડાવે છે. પણ જેને શુદ્ધાત્મા બેસી ગયું છે એને અનુભવ થશે. પર્યાયથી સહિત કથન ચીજ છે. એવા વ્યવહારને આગળ કરશે તો શ્રદ્ધાનો વિષય ખોટો છે. સર્વથા ભિન્નમાં આવી જા. સર્વથા ભિન્ન પૂર્વક કથન ચીત અભિન્ન અમને બતાવશું તને. સમય એક છે. સર્વથા ભિન્ન ને કથન ચીત અભિન્ન. સર્વથા ભિન્ન કાયમ રહેશે અને કથન ચીત ભિનાભિન્ન કાયમ રહેશે. અનુભવ પછી જ્ઞાનની પર્યાય કેવી રીતે જ્ઞાકાર થવાથી અગ્નિ છે અને અહીં જ્ઞાન છે. આ અગ્નિનું જે સ્વરૂપ છે જેવું એવું અહીંયા ભાસે છે તો એને જ્ઞેયની પ્રધાનતાથી જ્ઞાકાર કહેવાય. જ્ઞેયને ગૌણ કરો તો જ્ઞાનાકાર છે. જ્ઞેયની સાપેક્ષતાથી જો જ્ઞાનને તો એ જ્ઞાકાર કહેવાય. પણ જ્ઞેયનું લક્ષ છોડી દો તમે, જ્ઞેયને ગૌણ કરો, જ્ઞેયની સાપેક્ષતાને છોડી દો તો તો જ્ઞાનાકાર જ છે. જ્ઞાકાર થયો જ નથી. પણ જ્ઞાકારથી સમજાવે છે, અસદભૂત વ્યવહારથી સમજાવે છે. જ્ઞેયને જાણે છે માટે આત્માને જાણનાર એમ કહેવામાં આવે છે. અજ્ઞાની જીવોને જૂઠા વ્યવહારથી સમજાવે છે. પછી જૂઠો વ્યવહાર છોડાવીને સાચા વ્યવહારથી સમજાવે અને સાચા વ્યવહારને છોડે તો અનુભવ. આ ટૂંકી વાત છે, લાગી તો કાંઈ લાંબી છે. પેલા કે જ્ઞાન જ્ઞેયને જાણે છે તેથી જાણનાર છે, જૂઠો વ્યવહાર. પછી કે જ્ઞાન આત્માને જાણે છે એ સાચો વ્યવહાર, પણ અનુભવ નહીં વ્યવહાર. જ્ઞાયક તો જ્ઞાયક છે તે નિશ્ચય છે. અનુભવની લીટી બતાવી
આ બે ખૂબ અનુભવી છે. અમે બતાવશો અનુભવી લીધી, હું પ્રત્યક્ષ અનુભવ કરીને પ્રમાણ કરીએ એને ખાતરી છે કે આ રીતે કોઈ લાઈનમાં આવીને અમે કહીએ છીએ એમ જો લક્ષમાં લઈને આત્માનો અનુભવ કરે તો અનુભવ થશે. આત્માના અનુભવીના ભોગ થઈ થવાનું એક જ ધર્મની સ્થિતિ આત્માનો અનુભવ કરે, બીજી કોઈ ક્રિયા છે નહીં. મોક્ષ માર્ગ આત્માને જાણો, આત્માને શ્રદ્ધો અને આત્મા ટળો, એવી રીતે જ્ઞાકાર થવાથી તે ભાવને ન્યાયપણું પ્રસિદ્ધ છે. ઓમાં કહેવાય છે એવું તો અજ્ઞાની લોકો કહે છે, કહેવાય છે એટલે આમ કહેવાય છે એમ છે. અગ્નિ લાકડાને બાળે છે એમ વ્યવહારીજનો પરસ્પર વાતો કરે છે, કહેવાય છે, કહેવાય છે એમ છે નહીં. હવે આ બીજો બોલ કે તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જ્ઞેયને જાણે છે માટે આત્માને જાણનાર કહેવા એવા અજ્ઞાનીને પ્રસિદ્ધ છે, એની પ્રસિદ્ધ છે એના દ્વારા સમજાવે છે. ઘીનો ઘડો તરત જ ભર્યો, ઘીનો ઘડો કેમ કે એને એ અનુભવ છે, ઘડો માટીનો છે એ તો એનો અનુભવ નથી, ઘીનો ઘડો આ બરાબર. જો એને એની માન્યતા રાખીને પછી માન્યતા છોડાવે, એની માન્યતા રાખી પેલા હા સાહેબ બરાબર ઘીનો ઉભો રે હા કેમ હમણાં ઉતાવળ કરેમાં મારે બીજું કેવું છે, તું માણસ એમ અમે માનતા નથી, તું જે રીતે જાણે છે એમ અમે જાણતા નથી. ઘીનો ઘડો આવ્યું અમારું, શું આવ્યું તારું બોત આવ્યું જો આજુ માનીશ એમ છે નહીં, ઘીરો ઘણો હોય નહીં. ત્યારે એની જે માન્યતા હતી એને આગળ કે ઘીરો ઘણો, પછી બ્રેકેટમાં કાઉન્ટ કરી નાખો ખલાસ ઘીરો ઘણો આગળ વધીશમાં છે કે આગળ જ રાખ છે, ઘીરો ઘણો છે નહીં, ઘીરો ઘણો છે એવું વાક્ય નથી, ઘીરો ઘણો બસ સ્ટોપ ત્યાં છે, તે માટીમય છે અને ઘીમય નથી. ઘીરો ઘડો થયો તો રાજી થઈ ગયો, એમ જ્ઞેયને જાણે છે માટે આત્માને જાણનાર કહેવાય, રાજી થઈ ગયો ઉભો રે. જ્ઞેયને જાણતો જ નથી, જો ઘીનો ઘડો હોય તો આત્મા પરને જાણે.
પૂરું વાત છે
શું કહ્યું, ઘીનો ઘડો કોઈ દી હોય નહીં, આત્મા પરને કોઈ જાણે જ નહીં. ભલે લોકાલોક જણાય પ્રતિભા છે, દિવાસની મુખ્યતા નથી અત્યારે, લક્ષની મુખ્યતા છે, ધ્યાન રાખજો. આ તો સમયસારમાં છે અનુભવની વિધિ, નિકટ ભવિને લાગુ પડી જાય, નિકટ ભવિને લાગુ પડે અંદરમાંથી હા આવે તો વાહ રે વાહ સંતો અનુભવની વિધિ બતાવી, કાંઈ પણ પહેરવા વિના નિરાકાર થવાથી એટલે જ્ઞેયને જાણે છે, જ્ઞાન જાણે છે ઇન્દ્રિય જ્ઞાન, એની ઇન્દ્રિય જ્ઞાનની સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે, તો એ હા પાડીએ જ્ઞેયને જાણે તેને જાણનાર કહેવામાં આવે. હા પાડી ઉભો રે, જ્ઞાકાર થવાથી ન્યાયપણું પ્રસિદ્ધ છે, તો પણ આવો તને જે પ્રસિદ્ધ છે કે જ્ઞેયને જાણે તો અહીંયા જ્ઞાન થાય, જ્ઞેય આશ્રિત જ્ઞાન હોય, જ્ઞેયને ન જાણે તો જ્ઞાન જ ન હોય તારી ખોટી વાત છે. એ પર જ્ઞેયને જાણે નહીં તહી જ્ઞાન પ્રગટ થશે, અત્યારે તો તારું અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. અદભુત કે અદભુત વાત છે,
પર જ્ઞેયને જાણે નહીં તો જ જ્ઞાન પ્રસિદ્ધ,
તો જ જ્ઞાન પ્રગટ થાય. પર જ્ઞેયને હું જાણું છું એવો અભિપ્રાય રાખશે ત્યાં સુધી એનું પર સત્તા અવલંબનશે, જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયા વિના રહેશે નહીં, અને ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા ત્રણ કાળમાં નથી જણાતો. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે ને અતિન્દ્રિય જ્ઞાન સ્વને જાણે છે, અતિન્દ્રિય જ્ઞાન સ્વને જાણે ને પરને ન જાણે, અને ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે ને સ્વને ન જાણે, એટલે વિભાગ છે અંદરમાં. ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાથી ઇન્દ્રિય જ્ઞાન દેહને જાણે છે અને સ્વસંવેદન જ્ઞાન આત્માને જાણે છે, બે ભાગ અંતર છે. ઉપયોગ છે, આત્મા અનન્ય છે એટલે ઉપયોગ આત્માને જાણે છે, અને ઇન્દ્રિય જ્ઞાન ભાવિન્દ્રિય આત્માથી સર્વથાભિન્ન છે માટે ભાવિન્દ્રિય આત્માને જાણતી એટલી પરની પ્રસિદ્ધિ કરે છે અજ્ઞાન છે. એ છે કે એ ભાવનિક નાયકનું પ્રસિદ્ધ છે, જાણનાર જાણનાર કયો પરને જાણે છે માટે જાણનાર ગીનાગળા જેવું કથન છે. તો પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી જ્ઞાનની, જ્ઞેયને જાણે છે એમ કહ્યું, જેથી જ્ઞેય છે તો જ્ઞાન છે, અને જ્ઞેયથી જ્ઞાન થયું ને જ્ઞેયનું જ્ઞાન થયું. જ્ઞેયનું જ્ઞાન જ ન થાય, જ્ઞાન આત્માનું થઈ ગયું છે બધાને, એને ભ્રાંતિ થઈ છે કે મને આનું જ્ઞાન થયું. આનું જ્ઞાન જ ન હોય, જો જ્ઞાન આનું હોય તો જ્ઞાન એ રૂપ થઈ જાય. જ્ઞાન તો આત્માનું છે, સમય સમય આત્મા જણાય છે અજ્ઞાનીને પણ મનાઈ ગયું છે કે મને પર ગણાય છે. આ અનુભવની વિધિ બતાવે છે, ધ્યાન રાખજો, અપૂરો વિધિ છે. તો પણ જ્ઞેય અશુદ્ધતા તેને નથી, જ્ઞેય છે તો અહીંયા આત્મજ્ઞાન થાય છે, અને જ્ઞેયથી આત્મજ્ઞાન થયું એમ છે નહીં, તો જ્ઞાન પરાધીન થઈ ગયું, તો પરાલંબી જ્ઞાન થઈ ગયું. જ્યાં સુધી જ્ઞેયનું અવલંબન લઈએ તો જ જ્ઞાન પ્રગટ થાય, અને જ્ઞેયનું અવલંબન છોડે તો જ્ઞાનનો અભાવ થઈ જાય એમ છે નહીં. જ્ઞેય આશ્રિત જ્ઞાન નથી, નાયક આશ્રિત જ્ઞાન છે. એક અપેક્ષા એ, બીજી અપેક્ષા એ શુક્ર તો જ્ઞાનની પર્યાયને આશરે જ્ઞાનની પર્યાય થાય છે. હવે કે છે જ્ઞેયકૃત સત્તા તેને નથી. જ્ઞેય જયારે પ્રતિભાસે છે ત્યારે અહીંયા જ્ઞાન થાય છે, અને એનું જ્ઞાન થાય છે એમ નથી. કારણ કે હવે એનું કારણ આપે છે, કારણ કે જ્ઞાયાકાર અવસ્થામાં જો બુદ્ધાની વાત આવે છે, જ્ઞાયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયનો જયારે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, જ્ઞાન એને જાણતું નથી, આ જણાય છે, જ્ઞાન અને જાણતું નથી પણ આ જણાય છે, એવા કાળે આનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. એવા કાળે જે પ્રતિભાસ થાય છે આનો, એ જણાય છે કે એ વખતે આત્મા જણાય છે? જો આ જણાય છે એમ લાગે તો અજ્ઞાની છે. આનો પ્રતિભાસ થાય છે ત્યારે પણ એ પ્રતિભાસ નથી જણાતો, પણ જાણનાર જણાય છે, તો અંદરમાં આવીને અનુભવ થઈ ગયો. આ અનુભવની વિધિ બતાવી, આ રાખવું, સામે રાખવું, સામે રાખીને કહું આ નથી જણાતું, મને મારો આત્મા જણાય છે. ભેદ અપેક્ષા એ જ્ઞાન જણાય છે, અભેદ અપેક્ષા એ નાયક જણાય છે એમ લેવું, તો અલગ ખાના પરથી છૂટી જશે, ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે, નવું અતિ જ્ઞાન પ્રગટ થશે, અને પ્રત્યક્ષ આત્માનો અનુભવ થશે. અનુભવની વિધિ બતાવી હવે વખત થઈ ગયો, ફરીથી કાલે
લેવા જ
આ છે. પહેલા શુદ્ધાત્માનું સિદ્ધાંત એ મેઇન ચીજ છે, પર્યાયથી રહીત છે. હવે પર્યાયથી રહીત તો જગદીશ દુકાનથી તો એ રહીત જ હોય ને, એનો આત્મા એ જગદીશ દુકાનદારી છે નહીં. અરે પરિણામથી રહીત છે તો પરપદાર્થથી તો રહીત હોય, એમાં કહેવાનું શું હોય? પરપદાર્થ આત્માના ક્યાં છે? ચાલો જીનવાણીની સુધી બોલો.